આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર.
SBS, a world of difference. You're with SBS Gujarati on mobile, online and on radio.
આપ છો SBS ગુજરાતી સાથે મોબાઈલ પર, ઓનલાઈન અને રેડિયો પર.
કેમ છો ગુજરાતીઓ, સ્વાગત છે આપનું આજના ગુજરાતી કાર્યક્રમમાં. મિત્રો, આજનો રેડિયો કાર્યક્રમ કુલીન રાષ્ટ્રના વોઈગુરુંગ લોકોની સત્તાની ભૂમિ પર આવેલા SBSના સ્ટુડિયોમાંથી રજૂ થઈ રહ્યો છે. આજનો કાર્યક્રમ શરૂ કરતા ગાઉ અમે આ ભૂમિના પરંપરાગત માલિક અને રખેવાળોનો સ્વીકાર કરીએ છીએ અને આપ સૌ ઓસ્ટ્રેલિયાના જે પ્રદેશમાંથી આ કાર્યક્રમ માણી રહ્યા છો તે ધરતીના માલિક એવા એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડના ગત, હયાત અને આવનારા વડીલોને પણ SBS ગુજરાતી સ્વીકારે અને સન્માને છે. આજે એટલે કે 16 જાન્યુઆરી અને શુક્રવારના કાર્યક્રમમાં હું સુષેણ દેસાઈ આપનું સ્વાગત કરું છું. મિત્રો, ઉત્તરાયણ ને ગયાને 2 દિવસ થયા. મકર સંક્રાંતિ, ગુજરાતીઓમાં રહેલું વાસી ઉત્તરાયણનું જોમ પણ હવે તો ઉતરાઈ ગયું. ઉત્તરાયણ મુજબ જેમ ભારતમાં શિયાળો ઓસરવાનું શરૂ થયું તેમ અહીં ઓસ્ટ્રેલિયામાં ઉનાળાનું જોર હવે ધીમું પડશે. સૂરજ દાદા આપણાથી હવે દૂર જતા દેખાશે. છાપરે સોલર પેનલ બિછાવી હશે તો દરેક વીતતા દિવસે ઉર્જાનું ઉત્પાદન થવાનું થોડું ઘટતું હોય તેવું તમે નોંધશો. એટલે પ્રકૃતિ, તહેવારો અને હાલના જીવનમાં પણ એક સંબંધ, એક અનુસંધાન છે તે આપણે આ રીતે જોઈ શકીએ. મિત્રો, આ કાર્યક્રમની પ્રસ્તુતિ, ગીતો કે અહેવાલો તમને કેવા લાગે છે તે અમને જણાવો. અમારો નંબર છે 0439-799-767. તમે આ પર સિડની સમય બપોરે 2-3 દરમિયાન અમને મેસેજ કરી શકો છો. તો શરૂઆત કરીએ આજના કાર્યક્રમની ઓસ્ટ્રેલિયાના સમાચારથી. નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો 16 જાન્યુઆરી અને શુક્રવારના સમાચાર SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી. આજના મુખ્ય સમાચાર. એસીટી પોલીસે બેલકોનન વિસ્તારમાં વધુ 4 ઉપકરણો, જે પાઇપ બોમ્બ હોવાનું મનાય છે, તે જપ્ત કર્યા છે. તે અગાઉ મળી આવેલા ઉપકરણો સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે. આમ અત્યાર સુધીમાં બેલકોનનમાં કુલ 11 પાઇપ બોમ્બ મળી આવ્યા છે, જેમાંના કેટલાક અકબંધ છે અને અન્ય વિસ્ફોટ થઈ ચૂક્યા છે. ડિટેક્ટિવ એક્ટિંગ ઇન્સ્પેક્ટર અનારોન્સ્કીએ ગુરુવારે જણાવ્યું હતું કે પોલીસે આ ઉપકરણો અંગે મોટી તપાસ શરૂ કરી છે, પરંતુ હાલમાં આ બાબતને આતંકવાદના કૃત્ય તરીકે જોવામાં આવતું નથી. અન્ય સમાચારોમાં સિડનીની કાઉન્સિલે જણાવ્યું છે કે કથિત બોન્ડી શૂટર પૈકીના એક સાથે જોડાયેલા પ્રાર્થના હોલને બંધ કરવાના આદેશનો અનાદર કરવામાં આવ્યો છે. કેન્ટરબરી બેંકટાઉન કાઉન્સિલના જણાવ્યા અનુસાર બેંકટાઉનમાં આવેલા અલ મદીના દાવા સેન્ટરના મુખ્ય દરવાજા બંધ છે, પરંતુ ઘણા લોકો પાછળના દરવાજાનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે. કાઉન્સિલનું કહેવું છે કે આ ઇમારતને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો કારણ કે તે માત્ર મેડિકલ સેન્ટર તરીકે ચલાવવા માટે અધિકૃત છે અને સિડનીના મૌલવી વિસામ હદાદ પણ ત્યાં અવારનવાર આવતા હોવાનું માનવામાં આવે છે. રાજકીય જગતના સમાચાર જોઈએ તો ગઠબંધનના સભ્યો આજે બપોરે લેબર સરકારના હેડ રિફોર્મ્સ અંગેની તેમની ચિંતાઓ પર ચર્ચા કરવા માટે વર્ચ્યુઅલ રીતે મળશે. આ વાટાઘાટોનું નેતૃત્વ લિબરલ સેનેટર જોનો ડુનિયમ કરશે. વિપક્ષી નેતાઓએ જણાવ્યું છે કે ગઠબંધનને આ કાયદા અંગે વાસ્તવિક ચિંતાઓ છે અને હવે આ બિલને સમર્થન આપવાની જવાબદારી ગ્રીન્સ પર આવી શકે છે, જો કે ગ્રીન્સના નેતા સુઝાન લી પણ આના વિરોધમાં છે. સોશિયલ મીડિયા પ્રતિબંધ અંગે સરકારે જણાવ્યું છે કે નવા આંકડાઓ મુજબ આ સુધારા સફળતાપૂર્વક કામ કરી રહ્યા છે. કમ્યુનિકેશન મંત્રી યનિકા વેલ્સે માહિતી આપી છે કે 16 વર્ષથી ઓછી ઉંમરના 47 લાખથી વધુ એકાઉન્ટ ડિલીટ કરવામાં આવ્યા છે, જે કિશોરોને ઓફલાઈન પોતાની ઓળખ શોધવામાં મદદરૂપ થશે. ઈ સેફ્ટી કમિશનર જુલી ઇનમેનગ્રાન્ડના જણાવ્યા અનુસાર પ્રતિબંધ લાગવામાં આવ્યો તે પહેલા 8-12 વર્ષના અંદાજે 84% બાળકો સોશિયલ મીડિયા એકાઉન્ટ ધરાવતા હતા. અંતમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે થયેલા એક નવા અભ્યાસ મુજબ ડિપ્રેશનનો અનુભવ કરતા લોકોની સારવારમાં મોટી ખામી હોવાનું સામે આવ્યું છે. યુનિવર્સિટી ઓફ સિડની બ્રેઇન એન્ડ માઇન્ડ સેન્ટરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે ડિપ્રેશન માટે સામાન્ય રીતે આપવામાં આવતી એન્ટી ડિપ્રેશન દવાઓ હંમેશા અસરકારક હોતી નથી. આ હતા તારીખ 16 જાન્યુઆરીના મુખ્ય સમાચાર. આપે સાંભળ્યા SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી. મિત્રો, પાસપોર્ટ વિદેશ યાત્રા માટે વપરાતો એક એવો દસ્તાવેજ જેનાથી આપણે કોઈ જ અપરિચિત નથી. આ પાસપોર્ટ માત્ર મુસાફરી માટે વપરાતો એક વાત નથી, પણ તે જે તે દેશના આંતરરાષ્ટ્રીય સંબંધો અને તેની આંતરરાષ્ટ્રીય શાખ કે શક્તિની પણ ચાળી ખાય છે. હાલમાં જ બહાર પડ્યો છે હેનલેનો પાસપોર્ટ ઇન્ડેક્સ, જેમાં આવી ઘણી વિગતો છે. અનેક દેશનું સ્થાન કયું છે તે પણ સામે આવ્યું છે. ચાલો જાણીએ એ અંગે વધુ વત્સલભાઈના આ અહેવાલમાં.
આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટના નવા રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે વર્ષ 2026માં ઓસ્ટ્રેલિયાએ ટોપ 10માં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સના નવીનતમ ત્રિમાસિક માપદંડ અનુસાર સિંગાપોરે ફરીથી વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ તરીકે ટોચનું સ્થાન મેળવ્યું છે. તો આવો આ અંગેની વધુ વિગતો અહેવાલમાં મેળવીએ. વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદી મુસાફરો વિઝા વિના કેટલા દેશમાં પ્રવેશ કરી શકે છે તેવા દેશોની સંખ્યાના આધારે પાસપોર્ટને ક્રમ આપે છે. અને આ યાદીમાં વર્ષ 2026માં ઓસ્ટ્રેલિયાએ ટોપ 10માં સ્થાન મેળવ્યું છે. ઓસ્ટ્રેલિયા 182 દેશોમાં વિઝા મુક્ત પ્રવેશ સાથે લાતવિયા અને યુનાઇટેડ કિંગડમની સાથે 7મું સ્થાન જાળવી રાખ્યું છે. બીજી તરફ આ યાદીમાં અફઘાનિસ્તાન ફરીથી છેલ્લા ક્રમે છે. અફઘાનિસ્તાનના પાસપોર્ટ સાથે માત્ર 24 દેશોમાં વિઝા વિના પ્રવેશ કરી શકાય છે. બ્રિટનના ક્રમમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, તો બીજી તરફ અમેરિકા ફરીથી ટોચના 10માં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યું છે. જાપાન અને દક્ષિણ કોરિયા આ યાદીમાં બીજા ક્રમે છે. ત્યારબાદ ડેનમાર્ક, લક્ઝમબર્ગ, સ્પેન, સ્વીડન અને સ્વિટ્ઝરલેન્ડનો સમાવેશ થાય છે. આ દેશો યાદીમાં ત્રીજા ક્રમે છે. 10 યુરોપિયન દેશો ચોથા ક્રમે છે, જ્યારે ઓસ્ટ્રેલિયાનો પડોશી દેશ ન્યૂઝીલેન્ડ છઠ્ઠા ક્રમે છે. 7મા સ્થાને ઓસ્ટ્રેલિયા સાથે જોડાણ કરનાર યુનાઇટેડ કિંગડમે છેલ્લા 12 મહિનામાં 8 સ્થળોએ વિઝા મુક્ત એક્સેસ ગુમાવીને વાર્ષિક ધોરણે સૌથી તીવ્ર ઘટાડો નોંધાવ્યો છે. દરમિયાન અમેરિકાએ વર્ષ 2025ના અંતમાં ટૂંક સમયમાં બહાર નીકળ્યા પછી ફરીથી ટોચના 10માં સ્થાન મેળવ્યું છે. વિયેનામાં ઇન્સ્ટિટ્યૂટ ફોર હ્યુમન સાયન્સીસના ડિરેક્ટર મિશા ગ્લેનલીએ હેનલી એન્ડ પાર્ટનર્સના અહેવાલમાં જણાવ્યું છે કે પાસપોર્ટ પાવર આખરે રાજકીય સ્થિરતા, રાજદ્વારી વિશ્વસનીયતા અને આંતરરાષ્ટ્રીય નિયમોને આકાર આપવાની ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે. આવો હવે માહિતી મેળવીએ કે 20 વર્ષમાં પાસપોર્ટ કેવી રીતે બદલાયા છે. છેલ્લા 2 દાયકામાં અમેરિકાએ રેન્કિંગમાં 3જા ક્રમનો સૌથી મોટો ઘટાડો નોંધાવ્યો છે. વેનેઝુએલા અને વનુઆટુ પછી વર્ષ 2006માં 4થા સ્થાનથી વર્ષ 2026માં તે 10મા સ્થાને આવી ગયું છે. બીજી તરફ યુનાઇટેડ કિંગડમમાં 4 ક્રમનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે, જે આ સમાન વર્ષના સમાન ગાળામાં 3જાથી 7મા ક્રમે આવી ગયું છે. ભારતના પાસપોર્ટની જો વાત કરીએ તો ભારતને 5 સ્થાનનો ફાયદો થયો છે. તે વર્ષ 2026ના પાસપોર્ટ ઇન્ડેક્સની યાદીમાં 80મા ક્રમે આવી ગયો છે. વર્ષ 2025ની યાદીમાં ભારતનો પાસપોર્ટ 85મા ક્રમે હતો. મતલબ કે ભારતના પાસપોર્ટને 5 ક્રમનો ફાયદો થયો છે. ભારતીય પાસપોર્ટ સાથે 55 દેશોમાં વિઝા ફ્રી મુસાફરી કરી શકાય છે.
SBS ગુજરાતી રેડિયો પર, મોબાઈલ પર અને ઓનલાઈન.
મિત્રો, કાર્યક્રમના પહેલા ભાગમાં આપણે ઓસ્ટ્રેલિયાના સમાચાર મેળવ્યા અને ત્યારબાદ જાણ્યું હાલમાં બહાર પડેલ પાસપોર્ટ ઇન્ડેક્સ વિશે. મિત્રો, હવે કાર્યક્રમમાં આગળ વધીએ અને મેળવી લઈએ ભારતના સમાચાર ભવેનભાઈ કચ્છી પાસેથી.
નમસ્કાર શ્રોતા મિત્રો, 15 જાન્યુઆરી ગુરુવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચારો પર નજર ફેંકીએ. ઈરાનમાં સર્જાયેલી અસ્થિરતા અને એરસ્પેસ બંધ થવાના કારણે આંતરરાષ્ટ્રીય વિમાની સેવાઓ ઉપર મોટી અસર પડી છે, જેને પગલે એર ઇન્ડિયાએ મુસાફરો માટે મહત્વની પ્રવાસ માર્ગદર્શિકા જાહેર કરી છે. મધ્યપૂર્વમાં વધતા તનાવને કારણે ઈરાન ઉપરથી પસાર થતી તમામ ફ્લાઇટ્સના રૂટ બદલવાની ફરજ પડી છે. એર ઇન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે મુસાફરોની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે, તેથી ઈરાની એરસ્પેસનો ઉપયોગ ટાળીને ફ્લાઇટ્સ હવે વૈકલ્પિક લાંબા રૂટ પરથી ચલાવવામાં આવી રહી છે. આ ફેરફારને કારણે ઉડાનના સમયમાં વધારો થયો છે અને કેટલીક ફ્લાઇટ્સ મોડી પડી શકે છે, જ્યારે અમુક રૂટ્સ પર ફ્લાઇટ્સ રદ કરવાની જરૂરિયાત પણ પડી છે. હાલમાં કોઈપણ વિમાન ઈરાનના આકાશમાંથી પસાર થઈ રહ્યું નથી અને તમામ એરલાઇન્સ અન્ય સુરક્ષિત માર્ગો અપનાવી રહી છે. ઉડ્ડયન નિષ્ણાતોના મતે આ ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને કારણે માત્ર ભારત જ નહીં, વિશ્વના ઘણા દેશોના ઉડ્ડયન અને સમયપત્રક ખોરવાયો છે. એર ઇન્ડિયાએ મુસાફરોને ખાસ વિનંતી કરી છે કે તેઓ એરપોર્ટ જવા નીકળે તે પહેલા એરલાઇનની વેબસાઇટ અથવા એરલાઇનના ફોન નંબર કે પોસ્ટ પર પોતાની ફ્લાઇટની તાજી સ્થિતિ શું છે તે ચોક્કસ જોઈ લે. એરલાઇન સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને સ્થિતિ સામાન્ય થતાં જ ફરી જૂના રૂટ શરૂ કરવામાં આવશે. ત્યાં સુધી મુસાફરોને સંયમ રાખવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં થોડા દિવસો અગાઉ શાસક પક્ષ તૃણમૂળ કોંગ્રેસની ચૂંટણી અને પ્રચારની રણનીતિ ઘડવા માટે નિયુક્ત કંપની આઈપેકની ઓફિસ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તે દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોલીસના કાફલા સાથે આવી પહોંચ્યા હતા અને ઈડીના અધિકારીઓ જોડે ઘર્ષણ કરીને તે ઓફિસમાંથી કેટલીક ફાઇલ અને ડિસ્ક લઈ ગયા હતા. તે પછી મમતા બેનર્જીએ કોર્ટમાં ઈડી સામે કેસ દાખલ કર્યો હતો કે કેન્દ્ર સરકારના ઇશારે ઈડીએ આ દરોડો પાડ્યો હતો અને તેઓ અમારી આગામી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ તેમજ અન્ય મિટિંગના નિષ્કર્ષની ફાઇલ લેવા માંગતા હતા, જે મેં તેઓનો ઈરાદો પૂર્ણ થાય તે પહેલા જ કબજે કરી લીધી હતી. જ્યારે ઈડીએ મમતા બેનર્જી સામે અરજી કરી હતી કે મમતા બેનર્જીએ તેમની સત્તાની રૂએ પોલીસ કાફલા સાથે પહોંચીને ઈડીની કાર્યવાહીમાં દખલ પહોંચાડી હતી અને સંદિગ્ધ દસ્તાવેજો તેઓ લઈ ગયા હતા. આ દરોડાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઈડી અધિકારીઓ વિરુદ્ધ મમતા બેનર્જી દ્વારા દાખલ થયેલી ફરિયાદ પર આગામી સુનાવણી સુધી પ્રતિબંધ મુકતા નોટિસ જારી કરી છે અને પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી 2 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે કેન્દ્રીય એજન્સીની તપાસમાં કોઈ દખલ કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે એવો મહત્વનો આદેશ પણ આપ્યો છે કે ઈડી તેમની પાસે જે પણ સીસીટીવી ફૂટેજ હોય, સર્ચનું રેકોર્ડિંગ હોય અને અન્ય સ્ટોરેજ ડિવાઇસ હોય તેને સુરક્ષિત રાખે. બીજી તરફ મમતા બેનર્જીના વકીલ સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટને અપીલ કરી હતી કે તપાસ કોઈપણ પ્રકારના દબાણ વગર આગળ વધવી જોઈએ. ઈડી તરફથી કેસ રડતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ચોંકાવનારો આક્ષેપ મૂકતા કહ્યું હતું કે મમતા બેનર્જીએ તપાસ અધિકારીઓના લેપટોપ, મોબાઈલ ફોન અને મહત્વના દસ્તાવેજો પણ છીનવી લીધા હતા. એક અધિકારીનો અંગત ફોન પણ લઈ લેવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે ઈડીએ પશ્ચિમ બંગાળના ડીજીપી અને કોલકાતા પોલીસ કમિશનરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગણી પણ કોર્ટમાં મૂકી છે. સુપ્રીમ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જણાવ્યું હતું કે આ અરજી કેન્દ્રીય એજન્સીઓની તપાસમાં રાજ્યના અધિકારીઓ દ્વારા થયેલ કથિત દખલગીરી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. બેન્ચે અવલોકન કર્યું છે કે કોઈપણ રાજ્યની સુરક્ષાની આડમાં ગુનેગારો બચી જવા જોઈએ નહીં અને દરેક એજન્સીને સ્વતંત્ર રીતે કામ કરવાની આઝાદી મળવી જોઈએ. કોર્ટે વધુમાં ઉમેર્યું કે કોઈપણ એજન્સીને ચૂંટણીના કાર્યમાં દખલ કરવાનો અધિકાર નથી, પરંતુ જ્યારે કોઈ કેન્દ્રીય એજન્સી ગંભીર ગુનાની તપાસ પૂરી પ્રામાણિકતાથી કરી રહી હોય ત્યારે કોઈ પક્ષ કે સરકાર તેની કામગીરીમાં અવરોધ બની શકે નહીં. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2026ના ઇન્ડેક્સ પ્રમાણે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદી જાહેર કરવામાં આવી છે. અને આ વખતે ભારત માટે સારા સમાચાર છે. સતત બીજા વર્ષે સિંગાપુર વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું બિરુદ જાળવી રાખ્યું છે. ગત વર્ષે પણ સિંગાપુરનો પાસપોર્ટ વિશ્વમાં પ્રથમ ક્રમે હતો. સિંગાપુરના નાગરિકો પોતાનો પાસપોર્ટ લઈને વિઝા વગર જ 192 દેશની યાત્રા કરવા માટે સક્ષમ છે. ભારતની વાત કરીએ તો ભારત અલ્જીરિયાની સાથે 80મા ક્રમે આવ્યું છે. ભારતના નાગરિકો પાસપોર્ટ દ્વારા 55 દેશોમાં વિઝા વગર યાત્રા કરી શકે છે. વર્ષ 2025માં ભારતનું રેન્કિંગ 85મું હતું, હવે તેમાં 5 સ્થાનનો સુધારો થયો છે. આ ઉછાળો ભારતની રાજદ્વારી પહોંચમાં થઈ રહેલી પ્રગતિ અને વધતા જતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યા તરફ નિર્દેશ કરે છે. ભારત અને ઓમાન વચ્ચેના હજારો વર્ષ જૂના દરિયાઈ અને સાંસ્કૃતિક સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. ભારતીય નૌકાદળનું પરંપરાગત રીતે નિર્મિત જહાજ INSV કૌડિન્ય તેની પ્રથમ પોરબંદર મસ્કત સફર સફળતાપૂર્વક પૂર્ણ કરીને મસ્કત પહોંચ્યું છે. મસ્કતના પોર્ટ સુલતાન કાબુસ બંદર પર જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જહાજના ક્રૂમેમ્બરોનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પ્રાચીન કળા અને આધુનિક મૈત્રીનો સંગમ INSV કૌડિન્યનો હેતુ ભારતની પ્રાચીન જહાજ નિર્માણ કળાને વિશ્વ સમક્ષ લાવવાનો છે. અજંતાની ગુફાઓના ચિત્રોમાંથી પ્રેરિત આ જહાજને આધુનિક ખીલીઓ કે ધાતુના જોડાણ વગર માત્ર દોરીઓથી સીવીને તૈયાર કરવામાં આવ્યું છે. આ સફર ભારત અને ઓમાન વચ્ચેના 5000 વર્ષ જૂના વ્યાપારિક અને સભ્યતાના જોડાણને પુનર્જીવિત કરે છે. ભારતના કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ઓમાનના પરિવહન અને ટેકનોલોજી મંત્રી HE એન્જિનિયર સઈદ બિન હમૂદ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠકમાં સોનોવાલે બંને દેશો વચ્ચે ગ્રીન શિપિંગ કોરિડોર સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે ઓમાનની કંપનીઓને ભારતના વિશાળ મેરીટાઈમ પ્રોજેક્ટ્સ જેવા કે મહારાષ્ટ્રના વધાવણ પોર્ટ અને તમિલનાડુના તુતિકોરિન પ્રોજેક્ટમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. બંને દેશોના પરંપરાગત નૃત્યો અને સંગીતની પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી. ભારત અને ઓમાન વચ્ચે સમુદ્રી વારસા અને સંગ્રહાલયો અંગેના સમજૂતી કરાર પણ કરવામાં આવ્યા છે, જે આગામી સમયમાં બંને દેશોના ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત બનાવશે. મહારાષ્ટ્રમાં આજે રાજકીય દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. રાજ્યની આર્થિક રાજધાની મુંબઈ સહિત કુલ 29 મહાનગરપાલિકાઓ માટે ગઈકાલે 15 જાન્યુઆરીએ મતદાન થઈ ચૂક્યું છે, જેની મતગણતરી હાલ ચાલી રહી છે. આ ચૂંટણીને 2022માં શિવસેનાના વિભાજન બાદ મહારાષ્ટ્રના રાજકારણની દિશા નક્કી કરનારી અગ્નિ પરીક્ષા માનવામાં આવી રહી છે. એક તરફ શિવસેનાના વિભાજન બાદ ઉદ્ધવ ઠાકરે મુંબઈમાં પોતાનું રાજકીય વર્ચસ્વ પાછું મેળવવા માટે તેમના પિતરાય ભાઈ રાજ ઠાકરે સાથે ગઠબંધન કરીને મેદાને ઉતર્યા છે, તો બીજી તરફ ભાજપ શિવસેનાનું શિંદે જૂથ ગઠબંધન વિધાનસભા ચૂંટણીમાં શાસક મહાયુતિના દમદાર પ્રદર્શન બાદ પોતાની પકડ વધુ મજબૂત કરવા માંગે છે. બૃહદ મુંબઈ મહાનગરપાલિકાના 227 વોર્ડ માટે કુલ 1700 ઉમેદવારો મેદાનમાં છે. મુંબઈના 1.03 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. 29 મહાનગરપાલિકાઓમાં મતદાન હોવાથી તે વિસ્તારોમાં જાહેર રજા કરવામાં આવી હતી. અને છેલ્લા સમાચાર, ઉત્તરમાં હિમાળા પવનોને કારણે કોલ્ડ વેવનો પ્રારંભ થતાં આખું ઉત્તર ગુજરાત જાણે થીજી ગયું છે. જમ્મુ કાશ્મીરમાં તો પારો 0થી નીચે ઉતરી જ ગયો છે, પરંતુ રાજસ્થાનના કેટલાય સ્થળોએ પણ પારો 0થી નીચે ઉતરી ગયો છે. સ્થિતિ એવી છે કે શિમલાથી ઓછું તાપમાન દિલ્હીમાં છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજી પણ કમસે કમ 1 અઠવાડિયું તો ગાત્રો ધુજાવતી ઠંડી પડે તેવું અનુમાન છે. આના પગલે ઉત્તર ભારતમાં શીતલહેર પણ સર્જાઈ શકે તેમ છે. હવામાન વિભાગે રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ, ઉત્તરપ્રદેશ અને બિહારમાં ગાઢ ધુમ્મસની ચેતવણી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હરિયાણાના ગુરુગ્રામ અને પંજાબના ભટિંડામાં લઘુત્તમ તાપમાન 0.6 ડિગ્રી જેટલું થઈ ગયું છે. અમૃતસરમાં લઘુત્તમ તાપમાન 1.1 ડિગ્રી, ફરીદકોટમાં 1.8 ડિગ્રી, નારનોલમાં તાપમાન 1.2 ડિગ્રી નોંધાયું છે. રાજસ્થાનના સિકરના ફતેપુરમાં લઘુત્તમ તાપમાન 0.4 ડિગ્રી નોંધાયું છે. કાશ્મીરમાં ચાલતા ચિલાઈ ક્લાનના કારણે મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 0થી નીચે ઉતરી ગયું છે. રાજસ્થાનના ચુરુમાં પણ હવામાન 1.3 ડિગ્રી જેટલું છે. શિમલામાં તાપમાન 4 ડિગ્રી છે, જ્યારે દિલ્હીમાં તાપમાન 3 ડિગ્રી છે. તો આ હતા ભારતના મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
મિત્રો, તાજેતરમાં તમે ક્રિટિકલ મિનરલ અને રેર અર્થ મટીરીયલ જેવા શબ્દો આંતરરાષ્ટ્રીય સમુદાયમાં થતી ચર્ચાઓમાં સાંભળ્યા હશે. ઓસ્ટ્રેલિયામાં અનેક ખનીજોની જેમ આ તત્વો પણ મોટા પાયે ધરતીના પેટાળમાં સચવાયેલા છે. સરકારે જાહેર કરી છે આ અંગે એક નવી નીતિ. જાણીએ અંગે મીરાનીબેનના આ અહેવાલમાં.
મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
વિશ્વની વસ્તી સ્માર્ટફોનથી લઈને કારના ભાગો અને શસ્ત્રો સુધીની ટેકનોલોજી બનાવવા માટે મહત્વપૂર્ણ ખનીજો પર વધુને વધુ નિર્ભર બની રહી છે. તેથી આ સંસાધનો રાષ્ટ્રીય સુરક્ષાનો એક વિષય બની ગયો છે. ઓસ્ટ્રેલિયન સરકારે જાહેરાત કરી છે કે તે દેશના 1.2 બિલિયન ડોલરના વ્યૂહાત્મક અનામતમાં ઘણા મુખ્ય મહત્વપૂર્ણ ખનીજોને પ્રાથમિકતા આપશે.
SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
મહત્વપૂર્ણ ખનીજો જેવું નામ છે તેવી જ રીતે આધુનિક વિશ્વમાં વધુને વધુ મહત્વપૂર્ણ બની રહ્યા છે. આ ખનીજો સ્માર્ટફોન અને કમ્પ્યુટર જેવી અબજો લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી ટેકનોલોજી માટે વપરાય છે. ફેડરલ રિસોર્સિસ મિનિસ્ટર મેડેલિન કિંગના જણાવ્યા અનુસાર વર્ષ 2026માં આ એક આર્થિક અને અસલી હથિયાર એમ બંને બની રહેશે, જ્યાં સંસાધનોના વ્યૂહાત્મક અનામતને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા તરીકે વર્ણવે છે. તેઓ કહે છે કે ખાસ કરીને એન્ટીમોની અને ગેલિયમ અને રેર અર્થ તત્વોના બદલામાં તેઓ એ યુકે યુએસ સંદર્ભમાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી ખાતરી કરવી કે તે ઉત્પાદનો સબમરીન સાથે આપણા 3 રાષ્ટ્રો જે કરી રહ્યા છે તેના નિર્માણ માટે ઉપલબ્ધ છે તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Especially in terms of antimony and gallium and rare earth elements are very important within the AUKUS context as well. So making sure those products are available for the builds our three nations of AUKUS are doing in the submarines is also going to be important.
ઓસ્ટ્રેલિયાના 1.2 બિલિયન ડોલરના મહત્વપૂર્ણ ખનીજ અનામત માટે ગેલિયમ, એન્ટીમોની અને રેર અર્થને પ્રાથમિકતા સંસાધનો તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. એન્ટીમોનીનો ઉપયોગ ઘણી રીતે થઈ શકે છે, જેમાં બંદૂકની ગોળીઓને સખ્ત બનાવવા માટે અને મિસાઇલ માર્ગદર્શન પ્રણાલીઓ અને નાઇટ વિઝન ગોગલ્સના ઘટક તરીકેનો પણ સમાવેશ થાય છે. ગેલિયમ લશ્કરી સાધનો માટે પણ મહત્વપૂર્ણ છે, જેમાં અદ્યતન રડાર સિસ્ટમના ઘટકનો પણ સમાવેશ થાય છે. આ અનામત જે છે તે ફેડરલ સરકારને ઓસ્ટ્રેલિયન ખાણમાંથી ખનીજો ખરીદવા અને અન્ય રાષ્ટ્રોને વેચવાની પણ મંજૂરી આપે છે. ઓક્ટોબર 2025માં વડાપ્રધાન એન્થની એલ્બનીઝીએ અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે મહત્વપૂર્ણ ખનીજો માટે ક્રિટિકલ મિનરલ્સ ફ્રેમવર્ક ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા.
This is an $8.5 billion pipeline that we have ready to go.
That's right. It's all ready to go.
તે પાઇપલાઇન અને નવી જાહેરાત અમેરિકાને ખનીજોનો નિયમિત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે આ આગાહી કરી હતી કે આજથી એક વર્ષ પછી આપણી પાસે એટલા બધા મહત્વપૂર્ણ ખનીજ અને રેર અર્થ હશે કે તમને ખબર નહીં પડે કે તેમનું શું કરવું.
Year from now we'll have so much critical mineral and rare earths that you won't know what to do with them. They'll be worth about $2.
હજુ સુધી એક વર્ષ થયું નથી, પરંતુ 12 જાન્યુઆરીએ એરફોર્સ વન તરફથી તેઓએ ખનીજોનો ઉપયોગ ક્યાં કરવામાં આવશે તે જાહેરાત કરી રહ્યા હતા.
I'm going to be making a trip to Detroit to talk about our unbelievable amount of factories that are opening up all over the country, many of which are car factories and car plants. We have manufacturing plants opening up at levels that nobody's ever seen before.
અલ્બનીઝી સરકાર કુલ મળીને આ ક્ષેત્રને ટેકો આપવા માટે શ્રેણીબદ્ધ પગલાં માટે લગભગ 28 બિલિયન ડોલરનું ભંડોળ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે. જો કે શેડો રિસોર્સિસ મિનિસ્ટર સુઝાન મેકડોનાલ્ડે સ્કાય ન્યૂઝે જણાવ્યું હતું કે તેમને ચિંતા છે કે સ્થાનિક નીતિ ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય યોજનાઓને અવરોધશે. તેઓએ કહ્યું હતું કે અમે વર્ષોથી ચેતવણી આપી રહ્યા છીએ કે લેબર પાર્ટીએ આ મહત્વપૂર્ણ ખનીજોનો પુરવઠો સુનિશ્ચિત કરવાની જરૂર છે.
We've been warning for years that Labor needs to be ensuring the supply of these critical minerals, and that means ensuring mining. That means not introducing more legislation like the EPBC. It means reducing the costs of processing. And, you know, if we just talk about gallium for a second, I mean, that is a byproduct of bauxite mining, and yet bauxite processing is on its knees.
ઓસ્ટ્રેલિયાના મોટા ભાગના મહત્વપૂર્ણ ખનીજોની પ્રક્રિયા ચીનમાં કરવામાં આવી છે, જે ગયા વર્ષે સંસાધનોની વૈશ્વિક પુરવઠા શૃંખલાના લગભગ 90% ભાગને નિયંત્રિત કરતું હતું. આ નિર્ભરતા અન્ય વિકસિત અર્થતંત્રો દ્વારા શેર કરવામાં આવી છે. G7 દેશોના નાણાપ્રધાનો આ મુદ્દા પર ચર્ચા કરવા માટે વોશિંગ્ટન ડીસીમાં છે. ફેડરલ ટ્રેઝરર જીમ ચાલ્મર્સ મહત્વપૂર્ણ ખનીજો પુરવઠા શૃંખલા પર ઓસ્ટ્રેલિયાના સ્થાન અને ચીનના એકાધિકારને વિક્ષેપિત કરવાની સંભાવના વિશે ચર્ચા કરવા માટે ત્યાં હાજર રહેશે. સંસાધન મંત્રીના મતે તે વૈશ્વિક મંચ પર ઓસ્ટ્રેલિયાના સ્થાનનો સંકેત આપે છે.
And what this says is that whilst Australia is not a member of the G7 because of our extraordinary resources sector and our natural advantages in resources and critical minerals, we are welcome at these forums as a leader on rare earths and critical minerals globally.
જાપાને રેર અર્થ મિશન માટે એક જહાજ પણ મોકલ્યું છે, કારણ કે તે મહત્વપૂર્ણ ખનીજોની પ્રક્રિયા માટે હવે ચીન પર નિર્ભરતા ઘટાડવા માંગે છે. SBS ન્યૂઝ માટે કેમલી બિયાંચી દ્વારા પ્રસ્તુત આ અહેવાલ SBS ગુજરાતી પર તમે સાંભળ્યો મીરાની મહેતા પાસેથી.
ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર વધુ માહિતી મેળવવા sbs.com.au/ગુજરાતીની મુલાકાત લો અથવા SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.
મિત્રો, બુધવારના કાર્યક્રમ દરમિયાન હેમલતાબેને સંદેશ મોકલ્યો હતો કે કાર્યક્રમમાં થયેલી ઉત્તરાયણની વાતોએ તેમની ગુજરાતમાં ઉજવેલી ઉત્તરાયણની યાદોની યાદ તાજી કરાવી દીધી. તેમણે તેમના મોટા ભાઈ સાથે વિતાવેલી ઉત્તરાયણની વાતો કરતા સૌને ઉત્તરાયણની શુભેચ્છાઓ પાઠવી છે. ખૂબ ખૂબ આભાર હેમલતાબેન. મિત્રો, હવે કાર્યક્રમમાં આગળ વધીએ અને મેળવી લઈએ ભારતના રમત જગતના સમાચાર ભવેનભાઈ કચ્છી પાસેથી.
નમસ્કાર. ભારતના ક્રિકેટના સમાચાર પર નજર નાખીએ. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 3 મેચોની વન ડે સિરીઝની બીજી મેચ 14 જાન્યુઆરીએ રાજકોટમાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડે 7 વિકેટથી પરાજય આપ્યો હતો. આ જીત સાથે સિરીઝમાં 1-1ની બરાબરી થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ આપી હતી અને ભારતે 50 ઓવરોમાં 7 વિકેટે 284 રન બનાવ્યા હતા. ભારતે ન્યૂઝીલેન્ડને 285 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમે 47.3 ઓવરોમાં 3 વિકેટના નુકસાન પર 286 રન બનાવીને જીત હાંસલ કરી હતી. ડેરિલ મિચેલે 131 અણનમ રન 117 બોલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે બનાવ્યા હતા. વિલ યંગે 88 બોલમાં 87 રન ફટકારીને ન્યૂઝીલેન્ડ માટે મજબૂત સ્થિતિ ઊભી કરી હતી. આ બંને બેટ્સમેનોએ 3 વિકેટની ભાગીદારીમાં 162 રન ઉમેર્યા હતા. આ મેચમાં ભારત તરફથી કેએલ રાહુલે શાનદાર બેટિંગ કરતા પોતાની કારકિર્દીની 8મી વન ડે સદી ફટકારી હતી અને ભારતને સન્માનજનક સ્થિતિમાં પહોંચાડ્યું હતું. રાહુલે 92 બોલમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 112 અણનમ રન કર્યા હતા. ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી. કેપ્ટન શુભમન ગિલે 56 રન અને રોહિત શર્માએ 24 રન બનાવી પ્રથમ વિકેટ માટે 70 રન જોડ્યા હતા. જોકે મધ્યક્રમમાં વિરાટ કોહલી 23 અને શ્રેયસ અય્યર 8 રન સાથે આઉટ થતા નિષ્ફળ રહ્યા હતા. એક સમયે ભારતીય ટીમે 118 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. રવિન્દ્ર જાડેજાએ 27 અને નીતિશ કુમાર રેડ્ડીએ 20 રન નોંધાવી રાહુલ જોડે મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી યુવા બોલર ક્રિશ્ચિયન ક્લાર્કે પ્રભાવશાળી બોલિંગ કરતા 3 વિકેટ ઝડપી હતી. વડોદરામાં પહેલી મેચ ભારતીય ટીમે જીતી હતી. હવે સિરીઝનો નિર્ણાયક મુકાબલો રવિવારે 18 જાન્યુઆરીએ ઇન્દોરમાં રમાશે. અંડર 19 વન ડે ક્રિકેટના વર્લ્ડકપની પ્રથમ મેચમાં જ ભારતીય યુવા ફાસ્ટ બોલર હેનિલ પટેલ, કે જે ગુજરાતના ખેલાડી છે, તેણે પોતાની ઘાતક બોલિંગથી અમેરિકાના બેટ્સમેનોનો ધબડકો કર્યો હતો અને ભારતને વિજય અપાવ્યો હતો. હેનિલે 7 ઓવરોમાં 16 રન આપીને 5 વિકેટ ઝડપતા અમેરિકાની ટીમ માત્ર 107 રનમાં સમેટાઈ ગઈ હતી. અમેરિકાના સુદીનીએ 36 રન કર્યા હતા. 108 રનનો પડકાર ઝીલવા ઉતરેલ ભારતનો સ્કોર 17.2 ઓવરોમાં 4 વિકેટે 99 રન હતો, ત્યારે વરસાદ પડતા ભારતને ડકવર્થ અને લુઇસની ગણતરી પ્રમાણે વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. ભારતના બેટ્સમેન કુંડુએ અણનમ 42 રન કર્યા હતા. તો આ હતા ભારતના ક્રિકેટના સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
મિત્રો, કેમ્પિંગ એ ઓસ્ટ્રેલિયન જીવનશૈલીનો એક અનન્ય ભાગ છે. વગડામાં ફરવું, કેમ્પમાં રહેવું, કેરેવાનમાં રહેવું, વનરાજીને માણવી, પહાડો અને કુંદરાને ખૂંદવા, એ એક અલગ જ અનુભવ છે. ચાલો મેળવીએ વધુ માહિતી આ અંગે સંતોષભાઈ પાસેથી.
આપ સાંભળી રહ્યા છો ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડ, SBS ઓડિયો પોડકાસ્ટ, જે તમને આ દેશમાં સ્થાયી થવામાં અને ઓસ્ટ્રેલિયાને જાણવામાં મદદ કરશે.
કુદરતી રમણીય સ્થળોનો આનંદ માણવા માંગતા હોય તો કેમ્પિંગ એ એક શ્રેષ્ઠ પસંદગી છે. કેમ્પિંગ તમારી દિનચર્યાને ધીમી પાડવાની સાથે સાથે પ્રકૃતિનો આનંદ માણવા અને મોબાઈલ, ટીવી, સ્ક્રીન તેમજ રોજિંદા જીવનથી વિરામ લેવામાં મદદ કરે છે. એક સારા અને આરામદાયક કેમ્પની સફર માણવા માટે વહેલા આયોજન કરવું જોઈએ. તદુપરાંત યોગ્ય વસ્તુઓ પેક કરી અને એવી રીતે કેમ્પ કરો જે લોકો તેમજ પ્રકૃતિ માટે સલામત હોય. ઓસ્ટ્રેલિયામાં દરિયાકાંઠાથી લઈને દૂરસ્થ વિસ્તારો સુધી કેમ્પિંગ કરવું એ રોજિંદા જીવનથી બચવા અને પ્રકૃતિનો આનંદ માણવાનો એક સરળ અને સસ્તો રસ્તો છે. સારા આયોજન અને યોગ્ય સાધનો સાથે નિયમિત કેમ્પર, હાઇકર અને ફોટોગ્રાફર માર્ક પાઇબસ કહે છે કે કેમ્પિંગ ખૂબ જ લોકપ્રિય છે, કારણ કે ઓસ્ટ્રેલિયાના ઘણા સુંદર લેન્ડસ્કેપ સુધી પહોંચવું ખૂબ જ સરળ છે અને લોકોને રોજિંદા તણાવમાંથી બહાર નીકળવામાં મદદ પણ મળે છે.
So we're very lucky in Australia to be blessed with some amazing natural landscapes, and most of them are relatively accessible from our major city centres, and camping is just a great way with the stresses and distractions of modern day life.
Tent World-ના માલિક જ્હોન બ્યુરલ કહે છે કે કેમ્પિંગ તમને ટેકનોલોજી અને આધુનિક જીવનથી દૂર રહેવામાં મદદ કરે છે. તેઓ વધુમાં સમજાવે છે કે આ બધાથી દૂર રહેવાથી તમારી દિનચર્યા ધીમી તો પડે જ છે, તદુપરાંત પરિવાર સાથે વધુ સમય વિતાવવા અને બહાર રહેવાનો આનંદ માણવામાં પણ મદદ મળે છે.
I enjoy it because it forces me to change my habits. I'm, like everyone, a bit addicted to my phone and the internet and the conveniences of modern life. And so, yeah, going camping allows me to really force myself to take a step back and spend more time with the kids and the wife and generally just enjoy the outdoors.
Queensland National Park ના રેન્જર એરિન એટકિન્સન કહે છે કે ઓસ્ટ્રેલિયાના વન્યજીવનને નજીકથી જોવા માટે કેમ્પિંગ એ એક શ્રેષ્ઠ રીત છે. તેઓ વધુમાં જણાવે છે કે રાષ્ટ્રીય ઉદ્યાનોમાં કેમ્પિંગ સસ્તું પણ છે, જે તેને ઘણા લોકો માણી શકે તેવો વિકલ્પ બનાવે છે.
So interactions with native wildlife is also what makes camping in Australia so great. Whether it's the birds, the terrestrial animals like native marsupials, kangaroos or reptiles, or our abundant marine life. Camping in national parks is actually quite budget friendly, so it's available for everyone in society to enjoy.
Mark Pybus કહે છે કે સારી તૈયારી એ સફળ કેમ્પિંગ ટ્રીપની એક ચાવી છે. તેઓ સમજાવે છે કે તમારા કેમ્પસાઇટ, તેના બુકિંગના નિયમો, વ્યસ્ત સમય અને હવામાન પરિસ્થિતિઓનું અગાઉથી સંશોધન કરવાથી સમસ્યાઓ ટાળવામાં અને કેમ્પિંગના અનુભવને વધુ આનંદમય બનાવવામાં મદદ મળે છે.
The best way to ruin a camping trip is to not do any research about where you're going. So finding out if a campsite needs bookings, for example, what the busy times of the year might be if you don't like crowds, what the weather's going to be like is a major factor. You don't want to be stuck in the cold or the rain.
Queensland Park Ranger Erin Atkinson કહે છે કે જે campers ભીડ ટાળવા માંગતા હોય તેમણે કાળજીપૂર્વક આયોજન કરવું જોઈએ અને શાળાની રજાઓ પછી મુસાફરી કરવી જોઈએ. તેઓ વધુમાં ઉમેરે છે કે પ્રવેશની જરૂરિયાતો, હવામાન અને પાલતુ પ્રાણીઓના નિયમો તપાસવા તેમજ બહાર નીકળતા પહેલા પરમિટ અને બુકિંગની ખાતરી કરવી ખૂબ જ જરૂરી છે.
Do you need a four-wheel drive to access a camping area? Can you take pets into the area? You should check the weather forecast, the tides if you're going on the beach, and always ensure you have your camping and vehicle permit before you travel to an area. You don't want to get to an area and it's booked out and you've traveled all that way.
John Burrell પહેલી વાર કેમ્પ કરનારાઓને વસ્તુઓ સરળ રાખવાનું સૂચન કરે છે. તેઓ કહે છે કે મૂળભૂત સાધનોથી શરૂઆત કરવાથી લોકો ભવિષ્યની યાત્રાઓમાં વધુ સાધનો ઉમેરતા પહેલા તેમને જે જોઈએ છે તે શીખી શકે છે અને તેના અનુભવનો આનંદ પણ માણી શકે છે.
Trying to choose somewhere where it reduces the complexity of what you need to take, perhaps all the way down to just a tent, mattress and sleeping bag and a torch. That way you can experiment with that, enjoy eating out at maybe the local pub, and then for the next trip you can step up and start packing food and the equipment that you need for food preparation as well.
તદુપરાંત તેઓ વધુમાં જણાવે છે કે કેમ્પ કરનારાઓને હંમેશા હવામાન યોગ્ય કપડાં તેમજ સ્લીપિંગ બેગ પસંદ કરવી મહત્વપૂર્ણ છે, કારણ કે રાત્રિનું તાપમાન ઘણા પહેલીવાર કેમ્પ કરનારાઓના અપેક્ષા કરતા ઘણું ઠંડુ હોઈ શકે છે.
The temperature is obviously a big one, making sure that you've got clothing that's suitable and sleeping bags that are suitable for the temperatures that you can experience overnight. Definitely a lot of first-time campers are shocked by how cold it can get overnight.
દરેક કેમ્પ કરનારને યાદ અપાવવામાં આવે છે કે શરૂઆત કરવા માટે તેમને ફક્ત મૂળભૂત બાબતોની જરૂર છે, જેમ કે પાણી, યોગ્ય સાઇઝના ટેન્ટ, સ્લીપિંગ બેગ, ગાદલા અને ટોર્ચ જેવી આવશ્યક વસ્તુઓ પૂરતી છે. બાકીની વસ્તુઓ પ્રવાસના પ્રકાર અને સ્થાન પર આધાર રાખે છે.
વોટર, ટેન્ટ, સ્લીપિંગ બેગ, મેટ્રેસ એન્ડ અ ટોર્ચ એન્ડ બિયોન્ડ ધેટ ઇટ્સ ટ્રીપ ડિપેન્ડન્ટ વેર યુ ગોઈંગ, વોટ ફૂડ યુ નીડ ટુ ઈટ, વોટ યુ પ્લાનિંગ ઓન ડુઇંગ.
અનુભવી કેમ્પર માર્ક પાઇબસ કહે છે કે રાત્રે સારી ઊંઘ લેવી એ ખૂબ જ જરૂરી છે. કેમ્પિંગને વધુ આરામદાયક બનાવવા માટે તેઓ વધારાના ધાબળા, તમારું પોતાનું ઓશિકું અને ગુણવત્તાયુક્ત સ્લીપિંગ બેગ લાવવા માટે તેઓ ભલામણ કરે છે.
The main thing that people come away with from a bad camping experience is mainly sleep. So if you're driving to the campsite, you might have a lot of space in the car. So take extra blankets. Your own pillow from home is a good one. And investing in a good quality air mattress or swag definitely goes a long way to having the best equipment.
Campers માછીમારી અથવા રમતો જેવી પ્રવૃત્તિઓ માટે સનસ્ક્રીન તેમજ પ્રાથમિક સારવાર કીટ લાવી યોગ્ય છે. જોન વધુમાં ઉમેરે છે કે કેમ્પિંગ ટેકનોલોજીમાં ઘણો સુધારો થયો છે, જેમાં પોર્ટેબલ સ્ટોવ, ફ્રીજ અને એર કન્ડિશનિંગ જેવા વિકલ્પો પણ છે. જો કે જગ્યા અને બજેટ તમે જે લાવો છો તે મર્યાદિત કરી શકે છે.
Even in the last 10 years, the level of comfort that you can access and the technology that you can access has really exploded. You can take induction stoves now camping if you want to. You can take a fridge, air conditioning. It starts to become limited by the physical space of your vehicle or your backpack and how much you want to spend.
કેમ્પર્સ ને સલાહ આપવામાં આવે છે કે તેઓ પહેલા જ ઘરે પોતાના સાધનો ગોઠવે અને તેનું પરીક્ષણ કરે. એરિન એટકિન્સન્સ કહે છે કે તમારા ટેન્ટનું સ્થળ કાળજીપૂર્વક પસંદ કરો. સપાટ જમીન, પૂરના જોખમો, રસ્તાની નિકટતા અને ઝાડની પડતી ડાળીઓ માટેની પણ તપાસ કરવી યોગ્ય છે.
Consider where you're positioning your tent before you set it up. Is it a flat surface? Will it get flooded if it rains? Am I setting up the tent too close to the road? Or am I setting up under a tree with branches that could fall on the tent?
એરિન વધુમાં કહે છે કે વિચારશીલ કેમ્પર બનવું મહત્વપૂર્ણ છે. અવાજ ઓછો રાખો, બીજાઓને જગ્યા આપો, તમારા કેમ્પસાઇટ ફૂટપ્રિન્ટને મર્યાદિત કરો અને હંમેશા સ્થાનિક નિયમોનું પાલન કરો.
Keep your noise levels to a minimum, especially after dark and in the early hours of the morning. And when you're setting up your tent, give people as much space as possible and don't spread your camping footprint out too far. And always adhere to the campground rules.
Campers, કોઈ નિશાન છોડશો નહીં. નિયમનું પાલન કરવું જોઈએ. બધો કચરો ઘરે લઈ આવવો. આસપાસના વન્યજીવન તેમજ છોડને નુકસાન પહોંચાડવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત કેમ્પસાઇટ જેવી મળી હતી તેવી પરત કરો. રાષ્ટ્રીય ઉદ્યાનોમાં સંરક્ષિત વિસ્તારોને નુકસાન પહોંચાડવાથી દંડ થઈ શકે છે.
Try to leave no trace. Pack up everything that you bring in and leave the campsite in the same or even a better condition than you found it. In national parks, everything is protected, so you can actually receive a fine if you damage a plant or disturb a protected area.
જોન બ્યુરલ કહે છે કે જો તમે જનરેટરનો ઉપયોગ કરો છો તો ઘોંઘાટનું ધ્યાન રાખો. ઘણા ઉદ્યાનો તેમને મર્યાદિત કરે છે અને પરિવારોને ધ્યાનમાં રાખીને મોટેથી સંગીત સાથે સાંજે 7 વાગ્યા સુધીમાં તેમને બંધ કરી દેવાનું શ્રેષ્ઠ ગણાય છે.
A lot of national parks won't let you take generators, but if you are allowed to take them, it's generally recommended to turn them off by 7 o'clock. Similarly with loud music, and that's taking into consideration young families that are probably trying to get their children to bed.
Mark Pybus કહે છે કે નમ્રતાથી કેમ્પિંગ કરવું એ દરેક માટે યોગ્ય છે. તે બુશફાયરનું જોખમ ઘટાડવા માટે વર્ષના યોગ્ય સમયે જ કેમ્પફાયર કરવાની ચેતવણી પણ આપે છે.
And especially in Australia, this is a big one, is lighting fires outside of the designated times of the year, because obviously the chance of bushfires increases quite a lot over the summer.
દરેક કેમ્પ કરનારે મંજૂરી મળી હોય તેવા વિસ્તારોમાં જ આગ પ્રગટાવી જોઈએ અને બહાર નીકળતા પહેલા તેને સંપૂર્ણપણે બુઝાવી દેવી જોઈએ. કેમ્પ માટે જતા પહેલા વિસ્તારનું ઓનલાઈન સંશોધન કરો, લોકલ હવામાનની માહિતી મેળવવી જોઈએ અને નિયમો તેમજ અપડેટ્સ માટે સત્તાવાર કેમ્પસાઇટ અથવા રાષ્ટ્રીય ઉદ્યાનની વેબસાઇટ પરથી માહિતી મેળવવી જોઈએ. ફિલ ટ્યુસેક દ્વારા પ્રસ્તુત આ અહેવાલ SBS ગુજરાતી પર તમે સાંભળ્યો સંતોષ પટેલ પાસેથી.
આપ સાંભળી રહ્યા હતા SBS ઓડિયો પોડકાસ્ટ. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન શ્રેણીના વધુ એપિસોડ માટે મુલાકાત લો sbs.com.au/australiaexplained.
મિત્રો, હવે આપણે કાર્યક્રમના સમાપન પર છીએ, તો સાંજના કાર્યક્રમને વિરામ આપીશું. ફરી મળીશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી આપ આપનું અને સ્વજનોનું ખૂબ ધ્યાન રાખજો. મોટાને આદર અને નાનાને વાલ સાથે આવજો.
શેર, કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.